કામ એક આત્માર્થનો, બીજો નહીં મનરોગ. સદગુરુની શોધ કરે છે અને સદગુરુની શોધમાં એક જ દ્રષ્ટિકોણ છે, આત્માર્થ સિવાય બીજું કઈ એને મનમાં રોગ નથી. આપણે તો હજાર રોગ છે. મોક્ષ મેળવવો છે પણ ત્યાર પહેલા પાછું ભેગું લિસ્ટ ઘણું મોટું છે. ઘરનું ઘર કરવું છે, છોકરાને ઠેકાણે પાડવા છે, વેવા વેલા હારા ગોતવા છે, હજી તબિયતનું જરા ખરખું ઠેકાણું થઈ જાય તો સારું, હજી આ છોકરાના છોકરાને પહેણાવવો છે, હજી આ જોતા જવું છે, હજી ઓલા બોલાવે છે ત્યાં જરાક બે પાંચ વર્ષ જવું છે, ઘણું લિસ્ટ લઈને નીકળ્યા છે. અને આપણે કઈ અનુકૂળતા થતી નથી એટલે ભગવાનને પ્રાર્થના કરીએ અને ઓલું લિસ્ટ પૂરું થાય પછી કહીને કે હવે મારે મોક્ષ જોઈએ છે, અને ભગવાને રાહ જોતો બેઠો છે કે આનું લિસ્ટ પૂરું થતું નથી. કારણ કે આની તો અનંત તૃષ્ણા, કૃપાળુ દેવ કહે છે તૃષ્ણા અનંત છે, આ જીવની તૃષ્ણા અનંત છે. એને તો મેરુ પર્વત જેટલું સુવર્ણ રાશિ આપો ને તો પણ આની તૃષ્ણાનો અંત આવે એમ નથી. પણ અહીંયા તો આત્માર્થી જીવનું ભગવાન લક્ષણ બતાવે છે કે આત્માર્થી જીવને તો એક જ વાત કોઈ પણ સમયે પૂછે કે બોલ તારી શું ઈચ્છા છે, પ્રભુ મને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, આ મારો દેહ કાલ જતો હોય તો આજ જાય એની કોઈ ચિંતા નથી, આ મારો સંસાર કહેવાતો સપના જેવો એનું નષ્ટ થાય ધનોત પનોત નીકળી જાય મને એની કોઈ ચિંતા નથી, મને એક જ છે મને મારા અનાદિ કાળથી રખડતા સ્વરૂપમાંથી મને હવે શાંતિ સમાધિ સમતા જોઈએ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. અનાદિથી ભ્રાંત એવા જીવને સદગુરુના યોગ વિના પોતાની મેળે નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે એમાં સંશય કેમ હોય. પોતાની મેળે આ ભાન નહીં થાય, સદગુરુ હશે તો બતાવશે અને સદગુરુ બતાવે એટલે બધા ધર્મોનું તાત્પર્ય આત્માર્થ છે. આત્માને ઓળખવો, આત્માને પ્રાપ્ત કરવો અને આત્મ સ્વરૂપમાં રમણતા થવી, એમાં સ્થિરતા થવી, આ બધા જ દર્શનનો ઉદ્દેશ કૃપાળુદેવ કહે છે સર્વ દર્શને એ ઉપદેશ. બધા જ દર્શનો અધ્યાત્મ દર્શનની વાત છે, ભોગભૂમિના દર્શનો જુદા છે. પણ જ્યાં પૂર્વની સંસ્કૃતિ છે એમાં છ દર્શન અને એના પેટા દર્શન ગમે તે હોય તો એની અંદર મુખ્ય કેન્દ્રમાં આત્મા છે, દેહ નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. આત્માની ઓળખાણ થાય તો બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે અને સદગુરુ કર્મને ટાળવાનું એક નિમિત્ત છે, કારણ છે. સદગુરુથી કર્મ ટળી શકે છે. આવો આત્માર્થી જીવ નીકળે છે એક જ ઝંખના લઈને, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. આવી દશા જ્યારે થાય, જેમ અર્જુનને એક જ લક્ષ હતો પક્ષીની આંખ વિધવાની હોય, અથવા ભારતમાં કહે છે રાધાવેદ, એ રાધાવેદ પણ એ જ પ્રકારનો કે જળની અંદર ઉભા છે, થાંભલાની અંદર એક ચક્કર આમ ફરે, બીજું આમ ફરે, ત્રીજું આમ ફરે, ચોથું ઉલટું ફરે, એના ઉપર પુતળી હોય, એ પુતળીની આંખ હોય, એ આંખમાં વળી જમણી આંખ વિંધવાની હોય અને પાણીના બિંબની અંદર જોઈ અને કરે એને રાધાવેદ કર્યો, રાધાની પુતળીની આંખ વિંધવી. આવું કઠિન કામ એક જ લક્ષ, એમ આમ મુક્ષ ને સંસારની અંદર અનેક ચક્કર છે, કુટુંબના ચક્કર છે, સગાવાલાના ચક્કર છે, વ્યવહાર વેપારના ચક્કર છે, આ બધા ચક્કરમાંથી એની દ્રષ્ટિ ક્યાં છે? કેવળ આત્માની મુક્તિ. આવો રાધા વેદનો લક્ષ્ય જીવનની અંદર બંધાય. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. કોઈ પૂછે કે ક્યારે શું વાંધો છે તો પોતાના રોદણા રોવા ન બેહી જાય કે જુઓ ને હમણાં ક્યાં ઠીક રહીએ છે, હમણાં તો છોકરાને હરખાય નથી, આ છોકરો એનું ભાગ લઈને આવ્યો છે, એને હરખાય નથી, તું ક્યાં કાયમ એનો બાપ હતો, આ મગજમાં આવી ગુરી ક્યાંથી ચડી ગઈ, અને હંમેશા એ જન્મો જન્મ તારો દીકરો થાય એમ, અરે તારા બાપનો બાપ થઈને આવશે તારી આમે, તને શું ખબર, હજી સંસારના ખેલ તો જોયા નથી. બહુ એવો લાગણીમાં આવી જામાં, અજ્ઞાનમાં તણાઈ જામાં. કામ એક આત્માર્થનું, તારા આત્મા તારી સાથે છે, ત્રિકાળમાં એ છે, ગમે તે પર્યાયમાં, ગમે તે ગતિમાં, ગમે તે અવસ્થામાં તારો આત્મા તારી સાથે છે. એ જેટલો પ્રબળ છે ત્યારે તે સુખનો અનુભવ કર્યો છે, એ જેટલો નિર્બળ છે ત્યારે તું દુઃખી થયો છે. અને બહેનું છે એવું કે આજ સુધી તું દુઃખી જ થયો છું, પામ્યો દુઃખ અનંત, કારણ કે તે ત્યારે ક્યારે આત્માની પ્રભુ સત્તા, ચૈતન્યનું સામર્થ્ય, એનું ગૌરવ, એને માટે ક્યારે કોઈ પુરુષાર્થ કર્યો નથી. જયારે કર્યો ત્યારે આવા રોદણા રોઈને જ કર્યો છે કે આનું આમ કરી લેવું, આનું આમ કરું, એમાં ક્યારે તારું કલ્યાણ થયું નહીં. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ભાઈ, આત્માર્થ ક્યાં હોય? આવો કેવળ કામ એક આત્માર્થ નું, બીજો નહીં મનરોગ. ભગવાન આવો આત્માર્થી, તમે કીધું કે એને એક જ આત્માર્થ નું કામ હોય, તો ભાઈ આ ભાઈના લક્ષણ, આત્માર્થી જીવના લક્ષણ તો કયો, અમને ખબર પડે કે આત્માર્થી જીવ કેવો હોય. ભગવાન એની દશાના લક્ષણ વર્ણવે છે કે જોજો, કષાયની ઉપશાંતતા, ક્રોધ માન માયા લોભ આદિ જે કષાય છે, હાસ્ય શોક રતિ અરતિ, હાસ્ય ભય દુગંછા વેદ, આ બધા કષાય અને ન કષાય, 25 પ્રકારના કષાય જૈન દર્શનમાં કહ્યા છે. એની ઉપશાંતતા, ઉદયમાં આવેલા અને ઉદયમાં આવનારા કષાયોને સમાવો, કૃપાળુ દેવે દશાનું પહેલું લક્ષણ કહ્યું કે સમ્યક દશા પ્રાપ્ત કરવી હોય તો કષાયનું સમન, એ કષાયને એવી રીતે સમાવી દો કે ફરીથી પોતાની સ્થિતિને પ્રાપ્ત, જેમ વાળ્યો જેમ વળે હેમ. યશો વિજયજી મહારાજે એમ કહ્યું કે જેમ હેમ જેમ વળી શકે એવી રીતે તું વળ, ગમે તેવી સંસારમાં અનુકૂળ પ્રતિકૂળ સુખદ દુઃખદ આવી બધી પરિસ્થિતિ આવે તો એનાથી વિવળ થામાં, તારી જાતે સ્થિર થા. ગીતાના યજ્ઞની અંદર ભગવાન કૃષ્ણે બીજા અધ્યાયની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં કહ્યું આ જ બધું, લાભા લાભવ જયા જયો. સંસારમાં જય પરાજય, લાભ અલાભ, મૃત્યુ શોક ભય ચાલ્યા જ કરશે. ભાઈ, આ જ સંસારનું સ્વરૂપ છે. એકાંતે ત્રિવિધ તાપે બળતો સંસાર છે, એમાં જો કષાયનો સહારો લેવા જઈશ તો તું નહીં પાર પામી શક. લોકો એમ સમજે છે કે અમે કષાયનો સહારો લઈને બાજી જીતી જઈશું. ક્રોધ કરે, જબરજસ્ત ક્રોધ કરવો જોઈએ, ખૂબ ગરજી ગરજીને બોલે, વેર કરે, દ્વેષ કરે, એમ સમસ્યાનો ઉકેલ નહીં આવે. ભાઈ, માન કરે, માનમાં રચ્યો પાછો રે, માયા કરે, કઈ કે કેટલા કેટલા આયોજન, કે આને કેમ પાડી દેવો, આનું કેમ કાસળ કાઢી નાખવું, આનું અહિત કેમ કરવું, આનું કામ કેમ ન થાય, આના સુખમાં બાધા કેમ ઉત્પન્ન થાય, આ બધી માયાના છળ કપટ છે બધી, આ બધી રમત છે છેતરપિંડીની. આ વંચના તો જગતને છેતરતો નથી, જાતને છેતરે છે. જ્ઞાની કહે છે કે આ માયાથી તને લાગે છે કે તું જગતને છેતરી રહ્યો છું, પણ આત્મવંચના જેવું આ કોઈ પાપ, મહાપાપ તું કરી રહ્યો છું. આત્મા વંચના કરનાર કોઈ દી આત્મસુખ કે આત્મ શાંતિ પામી શકે ખરો? માયા અને લોભ જે હોય બધું વસ્તુ લઈ જ લેવી છે, બસ સંગ્રહ અને પરિગ્રહની વૃત્તિ, આ બધા કષાય આધારિત જીવનના મંડાણ કર્યા છે. જ્ઞાની કહે છે કે આત્માર્થી જીવ પેલા વેલા કષાયોને શાંત કરી નાખે, એકેય કષાય નહીં. ક્રોધ આવે તો શાંત થઈ જવાનું, કષાયો ઉદયમાં આવે એને શાંત પાડવા. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ હતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે સાક્ષી માયા ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ ભગવાન કહે છે કે ક્રોધ કર, તારી ક્રોધિત અવસ્થા પ્રત્યે ક્રોધ કર, પર પ્રત્યે ક્રોધ નહીં કર. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, એક જ એને અભિલાષા જીવનમાં છે, બાકી સંસારની બધી અભિલાષાઓ એને છોડી દીધી છે. એને આપણી જૈનની પરિભાષામાં કહે છે સંવેગ. પેલો સમ કષાયનું શમન, તે સમ, સમ પછી સંવેગ, મોક્ષ તરફ ધસતો જીવનો ભાવ, એને દોડવું છે, દોટ મૂકવી છે, વેગ છે એના જીવનમાં, એના વીર્યમાં, એના પુરુષાર્થની અંદર. કેના પ્રત્યે? મોક્ષ પ્રત્યે. મોક્ષના પુરુષાર્થમાં એ વેગવંત છે અને સંસારિક કાર્યની અંદર એ ઉદાસીન છે. ઇઝ ઇનડિફરન્ટ પેસિમિસ્ટ. જ્યાં સુધી જગત અને જગતના કાર્ય છે ત્યાં સુધી એને એની અંદર કોઈ રસ નથી. પણ જ્યાં આવા મુક્તિનું કામ છે ત્યાં એ વેગવાન છે. ગાંધીજીએ કૃપાળદેવ માટે લખ્યું કે એ તો વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. ક્યાં જોયા ગાંધીજીએ કૃપાળુદેવને? ઈડરના પહાડમાં જોયા, ઉત્તર સંડાના જંગલમાં જોયા, ચરોતરના પ્રદેશમાં જોયા? ક્યાં જોયા? મુંબઈની ઝવેરી બજારની પેઢી ઉપર કઈ ઉંમરે જોયા? 80 વર્ષના ડોહા થયા ત્યારે જોયા હતા. કૃપાળુદેવની ઉંમર 25 વર્ષ, ગાંધીની ઉંમર 24 વર્ષ. ગાંધી બેરિસ્ટરી કરીને આવ્યા, કૃપાળુદેવ ત્યારે ધંધાનો અંદર બેસી ગયા છે, બિરાજમાન થયા છે. એવી ઝવેરી બજારની પેઢી ઉપર એને જોયું કે આની જાત વેપારીની નહીં, વિતરાગીની છે. આપણે તો અનંત ભવ રખડવું પડશે, પણ આને તો હવે એક ભવ બસ થાવકે છે. એ વખતે એને આનું આ જોયું કે આ પુરુષ તો કે વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યો છે અને લાખોનો વેપાર હાલે છે. વસ્તુનો વેપાર ચાલે છે, સોદા ચાલે છે, વિદેશ સાથેનો વેપાર ચાલે છે, હીરા માણેકના વેપાર ચાલે છે, કે જેવું તેવું નથી. દ્રવ્ય સંપન્નતા પણ એટલી છે, છતાં આ દ્રષ્ટિ છે. સંવેગ જીવનમાં જ્યારે જાગે છે ત્યારે આખો સંસાર ખાડો ઝેર લાગે છે. મીરાના જીવનમાં જ્યારે સંવેગ આવે છે ત્યારે ચિત્તોડના ગઢ ઉપરથી મીરા ધડ ધડ કરતા ઉતરી જાય છે. એ મહારાણી વિચાર નથી કરતા કે બહાર ક્યાં જઈશ, રાત્રે ક્યાં મુકામ કરીશ, ખાવા કોણ દેશે. નેવાળની આ મહારાણી ચિત્તોડ ગઢ ઉપરથી જ્યારે ઉતરી અને એના ઊંટના સવાર ઉપર બનીને એકલી નીકળી ગઈ હશે અને રાજકુટુંબ સાથેનો પરિવાર સાથેનો નાતો કાપી નાખ્યો હશે ત્યારે એનો સંવેગી ભાવ કેવો હશે? વિચાર કરીએ, જે ધરતીના આપણે સંતાનો છીએ એ ધરતીનો ઇતિહાસ, એના ઐતિહાસિક પાત્રો, કેવા અદભુત ચરિત્રો આ દેશની અંદર છે. સંવેગ જીવનમાં જાગે, શાલીભદ્રને જ્યારે સંવેગ જાગ્યો, અરે જેના ઘરે સમૃદ્ધિની છોડ ઉછળે, અને શ્રેણીક મહારાજા પણ જેની સમૃદ્ધિના દર્શન કરવા આવે કે મારા રાજમાં આવો શ્રેષ્ઠી કોણ છે કે મારી રાણી એક કંબલ ખરીદી શકતી નથી, અને જેની માએ આ 16 કંબલ ખરીદી અને ઓલા વેપારીને કીધું કે બેટા તું 16 જ લાવ્યો છું, મારે તો 32 જોઈએ, મારે તો મારા દીકરાને 32 વહુ છે, હવે ઠીક કઈ નહીં, તું લાવ્યો છું તો 16 ભલે રહ્યા, એના અડધા અડધા ટુકડા કરીને આપીશ, મારી વહુરુ એનાથી પગ લૂછશે. પગે લૂછાયેલું અડધું એ જે એનું રત્ન કંબલ હતું એ સવારે સાફ કરનારની મેત્રાણીએ લીધું, અને મેત્રાણી જ્યારે રાજમહેલમાં જ્યારે ગઈ વાળવા, રાણીની આંખ ચાર થઈ ગઈ કે ગઈકાલે આ કંબલ લેવા માટે રાજાનો જીવ ન આવેલો. રાજ દરબાર પણ જ્યાં પાછો પડી ગયો. મેત્રાણીને કીધું કે આ ટુકડો તું ક્યાંથી લાવી? તો કે આવા તો ઘણા પડ્યા છે, મારે તો બધી એક જોતો હતો, હું એક લેતી આવી, ક્યાંથી લાવી? તો કે ઓલા આપણા શાલીભદ્ર શેઠ છે, ગોભદ્ર, અને એમાં ભદ્રા શેઠાણી છે, એણે આ બધું અત્યારે કચરો કાઢ્યો એની અંદરથી હું લેતી આવી. રાણીએ કીધું મહારાજાને કે જુઓ, આ તમારા શહેરની અંદર આ વેપારી પાછો જતો તો આપણે એક કંબલ ન ખરીદી શક્યા, અને આણે તો 16 લીધા અને બીજેથી ગટરમાં પધરાવ્યા. આ શ્રેણી કેના દર્શન કરવા આવે છે? આ વૈભવના, આ ઐશ્વર્ય દેવોને પણ શરમાવે, કારણ કે એનો બાપ સદગતિમાં ગયો છે, અને શાલીભદ્રનું પુણ્યાથી પુણ્ય એટલું બધું ઉત્કૃષ્ટ પુણ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. રોજ સ્વર્ગમાંથી એ દેવતા કુબેરના ભંડાર જેવી 99 પેટીઓ રોજ પોતાના દીકરાને વસ્ત્ર આભૂષણ અને રત્ન માણેક મણી એનાથી રોજ 99 પેઢી. આ કેટલી વાપરવી? એક પેઢી હોય તો આપણે 99 પેઢી તરી જાય એક પેટી આવે તો. અહીંયા તો એનો બાપ એને રોજ 99 મોકલે છે. આ શાસ્ત્રકારો વર્ણન કરે છે. અને એને જ્યારે જીવનમાં સંવેગ જાગ્યો શાલીભદ્રને કે અરે મારા માથે રાજા ઉહાપો થયો, કૃપાળુદેવ લખે છે કે શાલીભદ્રને સેજ ઉહાપો થયો કે આ મારું ચૈતન્ય, એને એના ઉપર કોઈ સ્વામી હોય, મારો સ્વામી તો હું જ, અને હવે મારે મારા સ્વામિત્વને સ્થાપિત કરવું છે. શાલીભદ્રે નક્કી કર્યું, વૈભવ છોડે છે, 32 રાણીઓનો વૈભવ છોડી અને આ શાલીભદ્ર ભગવાન મહાવીરના સમક્ષમાં જઈ અને સંયમની દીક્ષા લે છે. અને દીક્ષા લઈને કેવો સંવેગ છે કે ત્યાં ને ત્યાં એ સંથારાના પછખાણ અનશનના લે છે. વૈભવ ગીરીને આ પહાડ ઉપર જઈ અને શાલીભદ્ર અનશન કરીને ઉભા છે. એક મહિનાના અનશનથી દેહને ત્યાગી દે છે. સંવેગ શું ચીજ છે! આ સંવેગ શબ્દ આ ભારત સિવાય દુનિયાના લોકોને શું ખબર પડે? અને આની ડિક્શનરીમાં આનો બીજો મિનિંગ ક્યાં ગોતવા જવો? સંવેગનો અદભુતતા છે. આ આપણી દેશની સંસ્કૃતિનું મહામૂલ્ય ધન છે. સમ પછી સંવેગ, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ. આત્માર્થી આ ત્રીજું લક્ષણ, ભવનો ખેદ. હવે સંસારમાં પરિભ્રમણ કરવું નથી. કૃપાળુ દેવે કહ્યું એક મુમુક્ષુ સાથે વાતચીતમાં, હવે અમારે નવી માંગ કરવી નથી. મૃગાપુત્ર એ કહ્યું કે મારી વીર પ્રભુની વાણી મેં સાંભળી છે, હવે સંસારમાં રહેવાની ઈચ્છા નથી, માં સંયમની આજ્ઞા આપો. માતા અને પુત્રનો સંવાદ ચાલે છે. અદભુત સંવાદ મુનિઓએ ગાયો છે એને સજ્જાઈની અંદર. અને છેલ્લે ઓલો કે છે, પુત્રની વાત સામે માતાની કોઈ દલીલ ટકી શકતી નથી. માતૃ પ્રેમ પણ પાછો પડે છે, કારણ કે એ આખરે તો લૌકિક છે. સંસારમાં ઊંચામાં ઊંચો પ્રેમ માતાનો પ્રેમ, નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ. પણ આને આત્માનો પ્રેમ લાગ્યો હતો એટલે પુત્રની વાત એ પ્રભુત્વ વાળી સાબિત થઈ. માએ પણ કહ્યું કે બેટા જા, મારા તને આશીર્વાદ છે, તું વીર પ્રભુની પાસે સંયમની યાત્રાએ જા. પણ બેટા મારી છેલ્લી એક માગણી છે, મારી એક માગણી છે. બોલો માં, તારી જે ઈચ્છા હશે, હું સંયમ જીવનમાં હઈશ તો પણ તારી ઈચ્છા પૂરી કરીશ. તો બેટા હવે સંયમ એવો પાડજે મહાવીર પાસે કે હવે તારે તે મને આ વખતે સંયમ લઈને આ માને જે કઈ વિચારો આપ્યા છે, હવે તું દુનિયામાં કોઈ માને, તારી માં થવાનું કોઈને આવું ભાગ્ય પ્રાપ્ત ન થાય. એટલે તદભવ મુક્તિ ગામીના આશીર્વાદ માં આપે છે. અને દીકરો માને અભયવચન આપે છે કે માં તું મારી છેલ્લી માં છે, જા તને હું અભયવચન આપું છું. આ સંવેગ, સંવેગની ધારા સમજવી જોઈએ. આત્માર્થી જીવનું આ લક્ષણ છે. દુનિયાની બધી જ વસ્તુ ગૌણ છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં કીધું, આત્માથી સૌ હીન. સંવેગ, ભવનો ખેદ, હવે એને ભવ કરવો નથી. ભગવાને પત્રમાં લખ્યું કે ફરી આત્મભાવે કરીને સંસારમાં જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. હવે અમે અમારી ઈચ્છાથી તો સંસારમાં જન્મ લઈશું, એવું બને એમ નથી. ત્યાં આ પ્રાણી દયા, જગતના જેટલા જીવ ચૈતન્ય છે ગમે તે ગતિમાં છે, પણ પ્રાણને ધારણ કરનાર તે પ્રાણી, આ ચૈતન્ય આત્માઓ જ્યાં સુધી મુક્ત થયા નથી ત્યાં સુધી 10 પ્રાણને ધારણ કરી અને આ પરિભ્રમણનું ચક્કર લગાવી રહ્યા છે. આવો પ્રાણને ધારણ કરનાર તે પ્રાણી કહેવાય. અને જેને ચૈતન્યનો મહિમા છે એને આવા પ્રાણી માત્ર પ્રત્યે એને અનુકંપા અને દયાનો ભાવ હોવો જોઈએ. એટલે મહાવીરના સંદેશમાં પેલું, મહાવીરની મૈત્રી, જગતના જીવો સાથે મૈત્રી, એના સુખ દુઃખની સંવેદના, એના પ્રત્યેની અનુકંપા, જગતના દુઃખી થતા જીવોની કરુણા જેને નથી, એને ધર્મ કોઈ દિવસ આત્મસાત થાય નહીં. ભાખ્યો ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ. 16 વર્ષની ઉંમરે મોક્ષમાળાના પાઠમાં આ ભગવાન ધર્મનું સ્વરૂપ ઓળખાવે છે કે ધર્મનું સ્વરૂપ પહેલા દયા છે. જગતમાં 6 દ્રવ્ય છે, એમાં એક જ જીવ દ્રવ્ય છે, બાકી બધી રમત અજીવની છે. અજીવને કઈ લેવા દેવા નથી. આ જીવ દ્રવ્ય પ્રત્યે જેને અનુકંપા નથી, સંસારના પરિભ્રમણથી, જન્મ જરા મરણ આદિના દુઃખોથી, પૂર્વે પોતે કરેલા અજ્ઞાન જનિત કર્મોને કારણે દુઃખી થતા, પીડિત થતા, આવા જીવો પ્રત્યે જેને અનુકંપા નથી,
જીવોને અર્થ ધ્યાનમાંથી બચાવવા, જીવોને રૌદ્ર ધ્યાનમાંથી બચાવવા માટે એની સહાયતા કરવી, એને મદદરૂપ થવું, પરોપકાર કરવો. પૂછ્યું શિષ્ય ઉપનિષદની રચના કરી, વ્યાસજીએ આટલું બધું મહાભારત લખી નાખ્યું, આટલા ગ્રંથો રચ્યા, 18 પુરાણની રચના કરી. અરે પ્રભુ, અમે આ 18 પુરાણ કેદી વાંચવા જઈએ? તમારું બધું જ ધાર્મિક સાહિત્યનો કોઈ સાર કહી શકો એમ છો? તો કે હા. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. ભાઈ, બીજાને પરોપકાર જેવું આ જગતમાં કોઈ પુણ્ય નથી, અને બીજાને પીડા આપવા જેવું આ જગતમાં કોઈ પાપ નથી. તુલસીદાસે રામચરિત માનસ, આખા રામાયણના વાલ્મીકિના રામાયણને ફરીથી માનસના રૂપમાં એની નવરચના કરી, અદભુત મહિમા એનો ગાયો, અને પૂછ્યું કે મહાત્માજી, બધી વાત સાચી, આ તમારું આખું રામાયણ, પણ આની અંદર અમારે ગ્રહણ કરવા જેવું કોઈ સૂત્ર ખરું? પરહિત સમ ધર્મ નહીં સરસાઈ, પરપીડન સમ નહીં અધમાઈ. બીજાને પીડા આપવા જેટલી અધમાઈ બીજી કોઈ દુનિયામાં નથી. પોતાના થોડા સુખને ખાતર અનેક જીવોને કષ્ટ ઉભા કરી દેવા. કૃપાળુ દેવના જીવનનો પ્રસંગ છે કે રાયચંદ દૂધ પી શકે, લોહી નહીં. ધંધો કરવો એનો મતલબ કે કોઈને લૂંટી લેવો. પૈસા કમાવાનો મતલબ એ કે ગમે તે પ્રકારની અનીતિ ભ્રષ્ટાચાર કરી અને ગમે તેને ગમે તે પ્રકારની અંદર ઘરબાર વિનાનો કરી મૂકવો. આ કોઈ અર્થોપાર્જનનો નિયમ નથી ભાઈ. ધર્મના આધાર ઉપર, ધર્મના અધિષ્ઠાન ઉપર અર્થ અને કામના પુરુષાર્થ, એવી આ ભારત વર્ષની અંદર ધર્મની વ્યાખ્યા છે. એવા ધર્મના બાંધા આ દેશના ઋષિ સંસ્કૃતિ છે. આ તો આ ઋષિ મુનિઓએ, ત્યાગીઓએ, તપસ્વીઓએ આ જીવનના બાંધા બાંધ્યા છે કે જગતમાં કોઈ જીવ પ્રાણી માત્ર પણ દુઃખને ન પામે. જો આ આચાર સંહિતાને આપણે સાચવી શકીએ તો પ્રાણી દયા, આ દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડી, જબ લગ ઘટમે પ્રાણ. દયા ક્યારેય છોડવી નહીં. દયા વિનાનો માનવી નિષ્ઠુર, જેને જગતના ચૈતન્ય પ્રત્યે દયા નથી. કેમ કે જે દુખી થાય છે એમાં કોઈ જડ દુખી થતું નથી. નાનું જંતુ પણ ચૈતન્ય છે એ દુખી થાય છે, નાનો એવો જીવ દુભાય છે. કૃપાળુ દેવે તો કેવી અદભુત એ કાવ્યની અંદર મૂક્યું છે, વનસ્પતિમાં જીવ છે એ આજનું વિજ્ઞાન હવે જાણે છે. જૈન દર્શને તો ત્યારે કહ્યું કે પાણીમાં, વાયુમાં, અગ્નિમાં, પૃથ્વીમાં, વનસ્પતિમાં અનંતા જીવો છે. એટલે કહ્યું પુષ્પ પાંખડી જાદુ ભાઈ, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય. ભાઈ, ભગવાનની જિનેશ્વરની આજ્ઞા નથી હો, એક પણ જીવને દુઃખ દઈ અને તારે જગતની અંદર કોઈ પદાર્થનું સુખ મેળવવું એવી આજ્ઞા નથી. પ્રાણી દયા આ ધર્મનું અધિષ્ઠાન છે. સત્યશીલને સઘળા દાન, દયા હોય ને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક, બિના સૂર્ય કિરણ નહીં દેખ. ભાઈ, આ બધાનો આધાર દયા છે. આવું પ્રાણી દયા જ્યાં હોય ત્યાં આત્માર્થનો નિવાસ થાય. એવો જીવ, એવો આત્માર્થી એ પોતાના આત્માર્થને પામી શકે. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આવી દશા જ્યાં સુધી આ જીવ ઉત્પન્ન કરતો નથી પોતાની, જો નિર્માણ કરવાનું છે. દશા મહત્વ દશાનું છે. કૃપાળુ દેવે પત્રમાં લખ્યું છે 397માં, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. તું કયા તત્વજ્ઞાનમાં, કઈ ફિલોસોફીમાં માનસ, એનું કોઈ ફળ નથી. ફળ દશાનું છે કે જે માનસ એવી આપણી પોતાની દશા છે. જે તત્વજ્ઞાનને હું માનું છું, જે તત્વજ્ઞાનને હું આદર આપું છું, જે તત્વજ્ઞાનમાં મારી શ્રદ્ધા છે, જે તત્વજ્ઞાનમાં મારી ભક્તિ છે, એ તત્વજ્ઞાનને અનુરૂપ મારી પોતાની જીવનની દશા છે. આવી દશા જ્યાં સુધી નથી, કેવી? કષાયો ઉપશાંત થયા નથી, અંતરમાં વૈરાગ્ય જાગ્યો નથી, મોક્ષની અભિલાષા વેદાતી નથી, ભવ ભ્રમણનો થાક લાગ્યો નથી અને જગતના જીવો પ્રત્યે અનુકંપા જાગતી નથી. આવી દશા જો ન આવે, જીવ લહે નહીં જોગ, આવી યોગ્યતા યોગ્યતા જીવમાં જ્યાં સુધી આવી નથી, યોગ્યતા દશાથી છે, વાતોથી નથી, બાકીની ઉપલબ્ધિથી નથી. હું આ ધર્મસ્થાનકમાં ટ્રસ્ટી છું, હું આ ધર્મસ્થાનકની અંદર નેતા છું, હું ધર્મગુરુ છું, ઉપદેશક છું, પ્રવચનકાર છું, વ્યાખ્યાનકાર છું, ચારે બાજુ આ કરાવું છું, તે કરાવું છું, એનું કોઈ મહત્વ નથી ભાઈ. તારી યોગ્યતાના આધાર ઉપર અહીંયા જ્ઞાનીઓ નિર્ણય કરે છે કે આત્માર્થ કોણ પામશે. મોક્ષ માર્ગ પામે નહીં જ્યાં સુધી આવી દશા ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી એ જીવ મોક્ષ માર્ગને પામે નહીં. કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે ત્યાગ વૈરાગ્ય ઉપશમ અને ભક્તિ એ મુમુક્ષુ જીવે સહજ ભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ ઉત્પન્ન થાય? વાતનો વિષય નથી, વાત તે વાત છે, દશા તે દશા છે. બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યતા પણ પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે. 198 ના અંકની અંદર આગળ કે છે, જે જ્ઞાને કરીને ભવાંત થાય તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. જ્ઞાન તો દશા હોય તો થાય, અને એ જ્ઞાન એવું કે જેનાથી મારે ભવાંત કરવો છે, પરિભ્રમણ ચાલુ નથી રાખવું. એટલે કે છે કે જ્યાં સુધી આવી યોગ્યતાને જીવ પ્રાપ્ત કરતો નથી, આ ચાર ગુણો, કષાયની ઉપશાંતતા, મોક્ષની અભિલાષા, ભવ પરિભ્રમણનો ખેદ અને જગતના જીવો પ્રાણીઓ ઉપરની દયા અને અનુકંપા, આ જ્યાં સુધી જીવનમાં ચરિતાર્થ થતા નથી, આવી દશા આવતી નથી, ત્યાં સુધી આવો જીવ યોગ્યતા પ્રાપ્ત કરતો નથી. અને યોગ્યતા વિનાનો જીવ, અધિકાર વિનાનો જીવ મોક્ષ માર્ગ પામે નહીં. મોક્ષ માર્ગ પરમ શુદ્ધ ચૈતન્ય તે મોક્ષ, નિર્વિકલ્પ સ્વરૂપ તે મોક્ષ, અને તે પદની પ્રાપ્તિ જે સુગમ બનાવે તે માર્ગ, આવો મોક્ષ માર્ગ મારો આત્મા આજે જે કર્મોથી મલિન છે, કષાયોથી મલિન છે, મોહનીય કર્મથી ઘેરાયેલો છે, આખા જગત પ્રત્યે આસક્તિ ભાવથી ગળાડૂબ છે, જગતના વિષય અને કષાયની અંદર લુપ્ત થયેલો છે, એવા મારા જીવનો કોઈ પ્રભાવ પ્રગટતો નથી. અંદર એવું અમૂલ્ય ચૈતન્ય છે પણ એનો કોઈ પ્રભાવ દેખવામાં આવતો નથી, કારણ કે આવરણ ઘણું છે, મલિનતા ઘણી છે, ઘણી મલિનતા છે. અંદર તો શુદ્ધ દ્રવ્ય પડ્યું છે પણ ઉપરનું આવરણ ઘણું ગાઢ છે, ગાઢ મિથ્યાત્વ. જૈન દર્શનમાં જ્ઞાનીઓ કહે છે ગાઢ મિથ્યાત્વ છે, એવા પડડ છે કે સ્વયં પ્રકાશિત એવું આ સ્ફટિક, એ સ્ફટિક ઉપર એવા ચિત્રા વીટા છે આણે વિષય કસાઈના, અંદરનું તેજ બહાર પ્રકાશિત થઈ શકતું નથી. જે આલોકિત છે એ તિરોહિત સ્વરૂપમાં પડ્યો છે, એની ચૈતન્ય જ્યોતિ પ્રગટાવવાની જરૂર નથી, સ્વયં જ્યોતિ છે, પ્રગટેલી જ છે, આવરણ હટાવવાના છે. એટલે કે છે મોક્ષ માર્ગ પામે નહીં ભાઈ. આવે પ્રાથમિક યોગ્યતાના ગુણો પ્રાપ્ત કર્યા વિના મોક્ષ માર્ગ પામે નહીં, અને મોક્ષ માર્ગ નહીં પામે ત્યાં સુધી મટે ને અંતર રોગ. અંતરનો જે એનો રોગ છે એ મટવો સંભવિત નથી. કયો રોગ છે? કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ, એનો રોગ એક જ છે. કૃપાળુ દેવ જેમ કીધું આત્મભ્રાંતિ સમ રોગ નહીં, રોગ એક જ છે,
આ જીવ પોતાને ભૂલી ગયો છે અને પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાનને કારણે તેને સત સુખનો વિયોગ છે. હવે આ રોગ છે, રોગ એ છે કે પોતે પોતાને ભૂલી ગયો છે. રસ્તામાં કોઈ ગાંડો હોય, હવે એને શું રોગ છે? તો કે એને નામ ખબર નથી, એનો બાપ કોણી ખબર નથી, એનું કુટુંબ કયું ખબર નથી, ક્યાંથી આવ્યો એ ખબર નથી, એ ક્યાં રહે છે એ ખબર નથી. આમ બાકી બધું બરોબર છે, હાથ પગ આંખ કાન નાક તાકાત શક્તિ બધું બરોબર છે, પણ ભાઈ એને વાંધો શું છે? ખાવા દો તો ફર્સ્ટ ક્લાસ ઝાપટી જાય છે, પછી મુશ્કેલી. એટલે ખાવા દેનારો કે આને ક્યાં સુધી ખવડાવશો? એટલે પૂછે કે ભાઈ તારું ઘર કયું? એટલે અમે તને અમારા ખર્ચે મૂકી આવીએ. બસ આને આ ખબર નથી, એને પોતાના સ્વરૂપનું ભાન નથી અને લોકોએ એને ગાંડો કીધો. બાકી કઈ બીજો વાંધો નથી એનામાં, નિરોગી છે, સ્વસ્થ છે, હટ્ટો કટ્ટો છે, આપણા બધા કરતા ચડિયાતો છે, રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડાવણો. તારી માતાએ કેટલા જૈનમાં કે તેમાં તું આ અડખામણો, આ કોણે તને અહીંયા મૂકી દીધો રસ્તા વચ્ચા? છોકરો કોનો? છોકરામાં બધા જ ગુણો છે, પણ એ પોતે કોનો છે અને એનું સરનામું શું છે એ એને ખબર નથી. એમ આ જગત ડાયા એવા આપણે ચારે બાજુ આપણા માન સન્માન અને બધી ચારે બાજુ ઓહો આ ભાઈ જેવા તો કોઈ નહીં, પણ ભાઈ આ દુનિયામાં ભૂલા પડેલા ને પૂછો તો ખરા કે તું છો કોણ? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું. ભાઈ આચારણ સૂત્રની અંદર ભગવાને પહેલામાં પહેલો આગમ ગ્રંથ આચારણ સૂત્ર અને એની અંદર પહેલા શ્લોકની અંદર કહ્યું કે આ જીવ ક્યાંથી આવ્યો છે? ઉપરથી, નીચેથી, ઉત્તરથી, દક્ષિણથી, પૂર્વથી, પશ્ચિમથી, અધોગતિમાંથી, ઉર્ધ્વગતિમાંથી, અને ક્યાં જવાનો છો તું? તાર સરનામું શું? ક્યાં જવું જ તારે? કેટલા વખત તે રખડસ, ક્યારથી નીકળો છો? કેટલા વખત ત્યાં ચાલવાનું શરૂ કર્યું છે? આ યાત્રા કેટલી લાંબી થઈ? કેમ પહોંચ્યો, કેમ નથી પહોંચતો? કસ્તમ કુત આયાત હો, શંકરાચાર્યજી મહામુદગર સ્તોત્રની અંદર લખ્યું છે, કોમે માત કોમે તાત, કોણ તારા માં કોણ તારા બાપ, તું ક્યાંથી આવ્યો છું, તારે ક્યાં જવાનું છે? આ કઈ ખબર છે? સરનામા વિનાના આપણે એવા તો ભૂલા ભટકતા પડ્યા છે. અને પછી ભગવાનને કહે છે કે હરી તારા ઠામ હજાર, ક્યાં ગામે લખવી કંકો, તારી ક્યાં લખવી? તો કે ભગવાન તો બધી જગ્યાએ વસેલો છે. પાછો ભગવાનને કહે કે ભગવાન તું તો આ ભૂલો પડ્યા, એ ભૂલો નથી પડ્યો, ભૂલો તો આપણે પડ્યા છે. અને આપણે ભગવાનને કહેવું છે કે તું ભૂલો પડ, અને તારા ઠેકાણા ક્યાં અમને ખબર નથી, અમે તો પોકાર કરીએ છીએ. ભગવાન કહે છે પણ તું તારું સરનામું ગોતી લે, એટલે કામ પતી જશે, કારણ કે તારું ને મારું સરનામું. બહુ મુશ્કેલી છે જીવની, મટે એનો અંતર રોગ. આ એનો અંતરનો રોગ છે, એ મટે નહીં જ્યાં સુધી એનામાં જોગ એટલે યોગ્યતા આવી નથી ત્યાં સુધી. અને આવી યોગ્યતા આવે તો થાય શું? આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. અરે આવી દશા આવે જ્યાં એવી દશા, દશા આવે ત્યારે, ત્યાં સુધીની વાત જ ન કરવી. દશા નથી આવી ત્યાં સુધી બધું છાસ બાકડા જેવું છે, વાત જ ન કરવી. આવી દશા જ્યારે આવે, કસાયો શાંત થઈ ગયા છે, સંભેદ જાગ્યો છે, સંસાર તરફ થાક લાગ્યો છે, હવે પ્રાણી માત્ર તરફ હવે દયા અને અનુકંપા જાગી છે, બસ આવી યોગ્યતા પ્રાપ્ત થઈ છે. ભગવાન કહે છે કે હવે જોગાનું જોગ થવાનો છે. જોગાનું જોગ, જીવની યોગ્યતા આવી, સદગુરુ બોધ સુહાય. હવે તને સદગુરુનો બોધ સુહાય શોભશે હવે, કારણ કે તું દશાવાન જીવ છો, માટે હવે ભગવાનના બોધની, સદગુરુના બોધની કંઈક તને પરિણમન થશે. સુહાય એટલે શોભે, સોનામાં સુગંધ સુહાય,
સોનું જેવું સ્વચ્છતા હોય તો સુગંધ ઉકેડાની અંદર જઈને અત્તરની બાટલી ખાલી કરવાથી શું મળે? સેન્ટ મહામુલુ છે કે ભાઈ જોરદાર છે હો, એક ટીપું હોય તો પણ સરસ, પણ નાખ્યું ક્યાં? એમ આ જીવની યોગ્યતા આવે. ઉદ્યાન જેવું જયારે જીવન બની જાય, સદગુરુનો બોધ સોનામાં સુગંધ ભળે સુહાય, એમ સદગુરુનો બોધ સુહાય. અને એ બોધથી તારા જીવનમાં તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એક સદગુરુના બોધના આશ્રયે હવે અંદર સુવિચારણા પ્રગટશે. કેવી સુવિચારણા? સુખદાયી, સુખદાયી, જેનું સુખ આપે, પ્રગટ સુખ આપે એવી. અને જે એક વાર જો સુવિચારણા પ્રગટી એટલે એનો ચમત્કાર હવે બતાવે છે. આખો મોક્ષનો માર્ગ કૃપાળુ દેવ આ બે ત્રણ ગાથામાં એવો સરસ રીતે મણી લીધો છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અને જ્યાં સુવિચારણા પ્રગટે પોતામાં, પોતામાં જ્યાં સુવિચારણા પ્રગટે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, પોતે જ વિચારની અંદર લીન થયો, આત્મચિંતનના કારણે એને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયું, હું કોણ છું એનો અહેસાસ થયો. કોઈ કે એનાથી ન થાય, કોઈ ચોપડીમાં લખ્યું એનાથી આત્મા ન મળે. સ્વયં જ્યારે ચિંતનની ધારા, જ્ઞાનની ધારા જ્યારે અંદર ઉપયોગમાં જાય છે, ઉપયોગથી ઉપયોગની એકતા થાય છે, વૃત્તિ જ્યારે બહાર સંસારમાંથી પાછી ફરી અને જીવનું સામર્થ્ય પોતાના સ્વરૂપની ચિંતન ધારામાં જ્યારે જાય છે, ત્યારે આવી સંવેદનાની ચિંતન ધારા એ પોતે પોતાના સ્વરૂપનો ભાસ થાય છે અંદરથી. એટલે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આજ સુધી એને દુનિયાનું જ્ઞાન હતું, આ શું છે એ મને ખબર છે, આ શું છે મને ખબર છે. દુનિયાની કોઈ વાત એવી નથી કે મને ખબર ન હોય. આ ગામમાં કોઈ માણા એવો નથી કે મને ખબર ન હોય. એને આખા ગામની અંદર કોણ કમાય છે, કોણ નુકસાન કરે છે, બધો હિસાબ હારી પાસે સરવડી હોય. એ 10 વર્ષ ત્યાં કરે છે પણ હમણાં કઈક એનો ધંધો મંદ છે, બધું તને હિસાબ રાખવા બેસાડે ભગવાન. આપણું શું છે અંદર? નીચ જ્ઞાન પ્રગટે છે. આજ સુધી પર જ્ઞાનની અંદર આ જીવ મુસ્તાક હતો અને માનતો હતો કે મને આખી દુનિયાદારીનું જ્ઞાન છે. એન્સાયક્લોપીડિયા મોઢે છે, પણ એન્સાયક્લોપીડિયા મોઢે છે પણ તારા આત્માનું તને ભાન નથી. સંસારનું પરિભ્રમણ ભૂત છે. એન્સાયક્લોપીડિયા લખનારો પણ ક્યાંય નરકની અંદર સબડતો હશે, તું એની ક્યાં ચિંતા કરશ? જે તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જેવું તને નિજ જ્ઞાન થયું એટલે બહારની દુનિયાનો મોહ હતો, પર પદાર્થ, પર સંયોગ, પર સંબંધ અને પર ભાવ, એની અંદર જે આસક્તિ હતી એ આસક્તિમાં ઉદાસીનતા આવી ગઈ અને તારો મોહ છે એ ક્ષય થવા માંડ્યો કે ના ના, આત્મા જેવું કોઈ પ્રગટ ચૈતન્ય દ્રવ્ય જગતમાં કોઈ નથી. આ તો બધા વિનશ્વર છે, અંદર બેઠેલો શાશ્વત છે. જગતનું રૂપ તો પલટાતું છે, આજે તડકો છે કાલ છાંયો છે, ઉગે છે આથમે છે, આ જગતનું સ્વરૂપ છે. હું જેને વળગી રહ્યો છું એની અંદર નશ્વરતા છે, એ તો વિનાશી સુખ છે. એ સંયોગો ટકે એમ નથી, 5-15 વર્ષ ટકે પાછો તરત વયા જાય. આવા સુખ દુઃખ વાદળા શ્વેતને સાંભળા, આમાં ક્યાંય કલ્પના રૂપને સાચું જાચું, આ બધી કલ્પનાઓ છે. અંદર પોતાની અંદરનો રહેલા સ્વરૂપને ઓળખવાથી પોતાનો મોક્ષ ક્ષય થાય, નિર્વાણ પદને આવો જીવ પામે. એટલે કે છે, ઉપજે તે સુવિચારેણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું સટ પદ આય. આ જીવમાં આ સુવિચારણા જેનાથી ઉપજે પ્રગટે અને જેના કારણે મોક્ષ માર્ગ સમજાય. આ જીવે મોક્ષ માર્ગ વાંચ્યો છે ઘણી વાર, સાંભળ્યો છે અનંત વાર, સમજ્યો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અને સમજણ નથી. સમજે તો સમાઈ જાય, સમજ્યા તે સમાઈ ગયા. એમ આ જીવે અત્યાર સુધી સમજણ નથી કેળવી. સમજણનો અભાવ એ જ એની આ દુર્ગતિનું કારણ છે.
એટલે કે છે આ સુવિચારણા આવશે એટલે તને સમજાશે, કારણ કે વિચાર કરવાની પદ્ધતિ અત્યાર સુધી હતી તે ખોટી હતી, કલ્પનાની હતી, સ્વચ્છંદની હતી. સ્વચ્છંદ અને કલ્પનામાં માન્યતા અને એ પ્રકારની પોતાની જે કંઈ દાપણ છે એના આધાર ઉપર જીવ ચાલતો હતો એટલે એકેય તત્વની ઉપલબ્ધિ થતી નહોતી. હવે તને આ મોક્ષ માર્ગ સમજાય, આવી સુવિચારણા ઉપજે એવી વાત અમે તને, એવો માર્ગ, મોક્ષનો માર્ગ અમે તને ગુરુ શિષ્યના સંવાદથી કહીએ છીએ. ભાખું સઠપદ આહી, કૃપાળુ દેવે 42મી ગાથા પછી આત્મસિદ્ધિની શરૂઆત કરે છે, આત્માને ઓળખાવે છે. પછી 42 ગાથા સુધી તો કહ્યું કે જગતના લોકો જુદું જુદું માને છે, એમાં મતાર્થી ઘણા છે, એમાં ભાઈ તું મતાર્થીના લક્ષણ છોડ, આત્માર્થી થા. આત્માર્થી થા તો આત્માર્થની અમે કંઈક વાત કરીએ એવી દશા આવે તો આ કંઈક અમારો બોધ છે એ સુહાય. આ 43મી ગાથાથી આત્માનો બોધ આ 42મી ગાથામાં કીધી દશા આવે તો આ 43મું કામનું છે, આ દશા ન આવે તો આ બધું પાછું થશે. ગુરુ શિષ્યનો સંવાદ ભારત વર્ષની અંદર તત્વજ્ઞાનની શૈલીનું સ્વરૂપ અદ્ભુત છે, આવું પણ ક્યાંય નથી જોવા મળતું અન્યમાં. અહીંયા તો ઉપનિષદ, ગુરુ શિષ્યના સંવાદ, ક્યાંક શ્વેત કેતુ, ક્યાંક નચિકેતા, ક્યાંક યમરાજ, કેટલા કેટલા ઉદાલોક, ઋષિના ચરણમાં બેઠા શિષ્યો જિજ્ઞાસુ પ્રશ્ન પૂછે અને ગુરુ એને તત્વજ્ઞાન સમજાવે. મહાભારતના મેદાનની અંદર કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન પ્રશ્ન પૂછે અને ભગવાન કૃષ્ણ સમાધાન આપે. અનેક જગ્યાએ આ પ્રકારની સંવાદની શૈલીનું સ્વરૂપ. સમવસણની અંદર ગૌતમ 60,000 પ્રશ્નો પૂછે ગણધર અને ભગવાન મહાવીરના સમાધાન આપે. ગૌતમ પૃચ્છા નામનું પુસ્તક છે, કેવા કેવા પ્રશ્નો પૂછે છે. કૃપાળુ દેવ પોતે જ શિષ્યના રૂપની અંદર આત્માને સંબંધિત પ્રશ્નો ઉભા કરી અને હવે આખી વાત મૂકે છે. આખી આત્મસિદ્ધિ ગુરુ શિષ્યના સંવાદથી ફાંકી છે. અદ્ભુત સ્વરૂપ તત્વજ્ઞાનનું છે. સંવાદ શૈલીથી જે સમજાય, આપણી પોતાની મનની મૂંઝવણ, આપણો પોતાનો સંશય, આપણી જે ગૂંચ છે, આ ગૂંચ એ કોક મૂકે. ઘણીવાર આપણે એમ થાય કે પ્રશ્નોત્તરી તો થાય સારું, આપણે પૂછી ન શકીએ કારણ કે કેમ પૂછવું એ પણ ખબર, શું પૂછવું એ પણ ખબર નહીં, પણ કોક પૂછે તો આપણને બહુ આનંદ થાય કે સારું મારા મનમાં પણ આ ઘણા વખત ત્યાં આ ગૂંચવાળો હતો, આ મૂંઝવણ હતી. એમ અહીંયા તો ગુરુ પોતે શિષ્યની ગૂંચવણ અને ઉકેલની મૂંઝવણ લઈને બેસી ગયા છે કે આવો અમે તને આત્મસિદ્ધિનો માર્ગ, અમે તને આ મોક્ષનો માર્ગ ગુરુ શિષ્યના સંવાદથી આપીએ છીએ, તારી ભૂમિકાથી અમારે તને સમજાવવો છે. જુઓ આ સંવાદની શૈલી, શિષ્યની ભૂમિકાથી ગુરુ એને સમજાવે, એ આ ભારત વર્ષના અધ્યાત્મ દર્શનની અદભુત ચમત્કૃતિ છે. આ દુનિયાની અંદર આવી ચમત્કૃતિ ક્યાંય જોવા નહીં મળે. ક્યાંક તો ઉપદેશક જ કીધા કર્યા કરશે ને, તત્વજ્ઞાનની શુષ્ક વાતો ચાલ્યા કરતી હશે. અહીંયા તો આવો શિષ્ય, અજ્ઞાન અવસ્થામાં રહેલો શિષ્ય પ્રશ્ન પૂછતો જાય અને એને સદગુરુ જગતનું મહાનમાં મહાન બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપે, આત્માનું જ્ઞાન આપે અને આત્મા પમાડી દે, એના હાથમાં આપે અને ઓલો એમ કહે કે હા પ્રભુ તમે મને આપ્યો, એમ એના મોઢેથી કહે. એવો અદ્ભુત આત્મસિદ્ધિનો સંવાદ હવે પછીના આપણા ક્રમની અંદર આગળ લઈશું. સત્પુરુષોનો યોગબળ જગતનું કલ્યાણ કરો.